તારીખ 15/12/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 248 અને 249 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 197.
બાકી રહેશે એવું નહીં બને, બધા જુદા સ્પષ્ટ પ્રતિભાસતા બિંધીન જુદા સ્પષ્ટ પ્રતિભાસતા નથી, ફક્ત મતેશ્વર જ્ઞાનની અંદર અનેક ગુણો છે, એનો વિશ્વાસ સહિતનું જ્ઞાન હોય છે, પ્રતીતિ સહિતનું જ્ઞાન હોય છે, મુખ્યપણે જે જ્ઞાન છે અને આનંદ છે એ મુખ્ય છે. ઘણું જ્ઞાન હોય તો જીવને કુતુહલ રહે છે જાણવાનું, આનંદ ન હોય તો એને ચેન પડતું નથી. આ બે ગુણ છે એ તો તને મુખ્યપણે તમે સમજાવી રીતે બુદ્ધિ રીતે થાય એ રીતે અનુભવમાં આવશે, ખ્યાલમાં આવે. ત્યાં જ જ્ઞાન મળશે અને ત્યાં જ આનંદ મળશે. તારા જ્ઞાન અનુભવ પણ તને તારા તત્વમાં થશે, તારામાં થશે, અને તારામાંથી તને તારો આનંદ ઉત્પન્ન થતો, પ્રાપ્ત થતો અનુભવાશે. જ્ઞાન અને આનંદ તને તારા તત્વમાંથી મળશે. જ્ઞાન અને આનંદ માંથી કઈ બહાર જવું પડે એ આવશ્યકતા નહીં રહે. જ્ઞાન માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી, જ્ઞાન માટે પુસ્તક વાંચવાની જરૂર નથી, એમ છે. બહાર જવાની તો જરૂર નથી, પણ પુસ્તક વાંચવાની એની જરૂર નથી. કેમ કે જ્ઞાન અંદરથી આવે છે, પુસ્તકમાંથી જ્ઞાન આવતું નથી. અનંત જ્ઞાનનો ભંડાર, અસીમ જ્ઞાનનો ભંડાર જ્યાં પીવે છે ત્યાંથી જ્ઞાનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. એ જ્ઞાન ક્યાંય બહારથી આવવાનો પ્રશ્ન નથી. ઉપયોગ જ્ઞાન તત્વ છે, પોતે જ અનંત અનંત ગર્ભ આનંદનું સ્વરૂપ પોતે જ છે. ગુરુદેવને રસકંદ કહેતા, જ્ઞાનનો રસકંદ છે, આનંદમાં રસકંદ છે. કંદમાંથી શું છે? કંદ એટલે એવી વનસ્પતિ છે કે જેમાંથી કોટા ખૂટ્યા જ કરે, જેમાંથી કુકુર આવ્યા જ કરે. કંદ છે એવી જાતનો વનસ્પતિ, એમાંથી શેરીની ગાંઠમાંથી સાઠા નીકળ્યા જ કરે. એમ આત્મા જ્ઞાનનો રસકંદ છે, આનંદ રસમાં કંદ છે. અનંતકાળ પર્યંત અનંત જ્ઞાન અને અનંત આનંદ માંથી પ્રવાહરૂપે વહે તો પણ એકમાં એમ અકબંધ તત્વ રહે છે, જરા પણ ફેરફાર થયા એવું એટલી નીતિ અકબંધ ધારે છે, એવું કોઈ અચિંત મહિમા છે. આટલો બધો વપરાશ થયા પછી જ્ઞાન અને આનંદનો ખાંડમાંથી આટલો બધો નીકળ્યા પછી ખાંડમાં શું ફેર પડ્યો કે એમનેમ જ છે, અનંત કાળો પણ એમને એમ છે, એવું કોઈ અચિંત નિર્માણ છે. વસ્તુ એ જ્ઞાનનો અભ્યાસ કરો, આ જ્ઞાન પુસ્તકના જ્ઞાનનો શાસ્ત્રના જ્ઞાનનો અભ્યાસ કરવો એવી વાત નથી. અંદરમાં જે જ્ઞાન શક્તિમાંથી સિદ્ધ જ્ઞાનનો પ્રભાવ આવે છે ત્યાં ઉપયોગમાં લઈ જાય એટલે અનુભવ ગોચર થાય, વેદન ગોચર થાય. તૃપ્તિ પણ આવે નીચે વિશે અનંત કાળનો વિશાળ ત્યાં છે. પણ છતાં હેઠે છે ભગવાનનો મહિમા કર્યો છે, દેવગુરુ શાસ્ત્રનો ત્રણેયનો મહિમા કર્યો છે. સર્વજ્ઞ દેવ, નિર્ગ્રંથ ગુરુ, વિતરાગી ગુરુ અને જીવવાણી રૂપ શાસ્ત્રનો મહિમા કર્યો છે. અને પોતાના આત્માથી એ જ વાત છે, એની ઉપર જઈને કોઈ મહિમા કર્યો છે એમ નથી. શાસ્ત્ર એમ કહે છે કે તું તારો મહિમા કહો ત્યારે અમારો મહિમા ત્યાં કર્યો તે સાચો. તારો મહિમા તારો મહિમા ખોઈ લખો છું એ જે અમારો મહિમા કરે છો એ સંમત નથી. આ વાત અમારા મહિમા ની વાત પણ અમને સંમત નથી એમ કહે છે. જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને આત્મા ને અધિક જાણ્યો સર્વોત્કૃષ્ટ મહિમા મંત જાણ્યો એને તીર્થંકર પરમાત્મા ની સ્તુતિ કરી પરમાત્માની સ્તુતિ છે. ભગવાન એમ કહે છે કે તમે અમારું નામ લઈને સ્તુતિ ન કરતો અમને કોઈ વાંધો નથી કેમ કે નામ અમારે છે નહીં અમે સ્વરૂપે જ અનામી છીએ. વ્યવહારે હજારો નામ લાગુ પડતા હોવા છતાં ખરેખર અમારે કોઈ નામ નથી. તમે મારા માનો પણ હું તમારું માનું નહીં એના જેવી વાત એ વાત બરાબર નથી ન્યાય વિરુદ્ધ છે. એવો જવાબ દીધો કુંકુંડાચાર્ય દેવે એવો જવાબ દીધો કે તીર્થંકર ભગવાનની સ્તુતિ નિશ્ચય સ્તુતિ કોને કહેવી રીતે જીતે ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને પોતાના આત્માને અધિક જાણે એને તીર્થંકર કેવળીને સાચી સ્તુતિ કરી. એટલે એનો અર્થ એ ભગવાને એમ કહ્યું કે તું તારા આત્માની અધિકતા તને આવે તો અમારી અધિકતામાં સમાઈ ગઈ છે. જો તમે તારા આત્માની અધિકતા ન આવી તો અમારી અધિકતા તે કરી ન કર્યા બરાબર છે. ખરેખર તે અમારી અધિકતા કરી છે એવું અમે સ્વીકારશું નહીં. શાંતિ થાય એની સીધી વાત છે. સર્વ પ્રકારનો ક્લેશ મટે કિનારો છે જગતમાં. આ આત્માને છોડીને જે પણ પરિણામ થાય જેટલા પણ જગત વિષયના પરિણામ થાય છે એ બધો ક્લેશનો દરિયો છે. ઉદય થઈને દરિયો સમુદ્ર એ ક્લેશ જ છે. એમાં ક્લેશ સિવાય બીજું કઈ નથી એટલો ક્લેશ છે. અને આત્મા તો એની નજીક ગયો આ ક્લેશનો દરિયો છૂટ્યો દરિયાના કિનારે આવ્યો અને સમુદ્ર ત્યાં જ્ઞાન મળશે ત્યાં જ આનંદ મળશે ત્યાં જ વિહાર કર અનંત કાળનો નિશાનો ત્યાં છે. અનંત કાળનો થાક ઉતરી જાય એવો નિશાનો છે. જેને થાક સમજાય છે એ ત્યાંથી ખસે છે એ આત્મામાં હિંમત થઈને અંદરમાં વિહાર કરે છે અંતરમાં લીન થાય છે. જેને જે મોસું છે જગતના કાર્યની જેને મોસ છે ઉત્સાહ છે જગતના કાર્યો કરવામાં જે ઉત્સાહિત છે એને જે થાક લાગ્યો નથી એના વિષયો છે એ વાત સમજાયું નથી. આત્મા પોતે અનંત કાળના થાકનો વિષયો છે એ વાત એને સમજાયું નથી. ભગવાનજી કહેતા કે થાક લાગ્યો હોય તો અંદરમાં બેસી જાય થાક લાગ્યો હોય બેસી જાય. હું થાક લાગ્યો હું મેળવી ના મળ્યો છે, હું મેળવી ના લઈએ તો બેસે છે, ખરાબ નથી લાગ્યું, રહેલા કરે છે. આ જગતમાં દુઃખ ભાવે, ક્લેશિત ભાવે, અશાંત ભાવે, પરિણતા પરિણતા અનંતકાળ તમે જોયો, હવે તારા આત્માની અંદર તપાસ કરીને જોયો, આ પરિણામથી મને થાક લાગ્યો છે કે નથી થાક લાગ્યો. જો થાક એને લાગ્યો નથી તો પરિણામ ઠરશે એની અંદર, તો પરિણામ ન ઠરે અંદર. ઠરવાની ઈચ્છા આમાં કામ નથી આવતી. આમાં તો ખરેખર થાક લાગ્યો હોય તો, ઠરવાનો થાક ન લાગ્યો હોય તો એનું જોર એ બહારથી પાછું હોય એને સીધી સીધી વાત છે વૈજ્ઞાનિક. જેને વિષામો મળીને એમ કહ્યું કે ભાઈ અનંતકાળનો વિષામો તારા સ્વરૂપમાં, શાંત સ્વરૂપમાં છે, શાંત સ્વરૂપમાં ઠરવું એવો તારો સ્વભાવ છે, એમાં બસનું થર, એમાં શાંતપણે રહે, એમાં વિહાર કર, એમાં વિચાર બસ. કારણ પછી તમને કોઈ પણ પ્રકારના ઉપદ્રવ કે ક્લેશનો અનુભવ નહીં થાય. બ્રહ્માંડ લઈને છે, ક્યાંય બારમાંથી ન તો જ્ઞાન મળેલું છે ને ન તો સુખ મળેલું છે. પહેલા જ કલશમાં રાજમલજીએ એ વાત કરી છે કે પાંચ દ્રવ્યો અને છઠ્ઠો સંસારી જીવોને જાણતા જ્ઞાન નથી, સુખી નથી, માંગેલ છે એટલે સિદ્ધો નથી લીધા. આ જગતના જીવોમાં બે વિવિધ ભાગી ભાગ પડ્યા, સંસારી ને સિદ્ધ. કળશ માંગલ છે, શાસ્ત્ર નું માંગલિક કરવું તો પ્રથમ ઉદઘાટન કરતા એ તો મંગળ છે, વ્યવહાર છે, વ્યવહારના વ્યવહારના નિષેધ ન હોય, બરાબર, વ્યવહારના વ્યવહારનો નિષેધ ન હોય, નિશ્ચય વ્યવહારનો નિષેધ હોય. વાત નિશ્ચિત બધા લખવી હતી તો એટલી મર્યાદા જાળવી લીધી તો પાંચ દ્રવ્યો અને છઠ્ઠા સંસારી જીવને જાણતા જ્ઞાની નથી અને સુખી નથી. એનાથી જ્ઞાન પણ નહીં થાય, એનાથી જાણનારનું તો જ્ઞાન થાય છે, તો પછી જ્ઞાન એને જાણતા થાય છે એમ નથી. જ્ઞાન અંદરથી આવે છે, એને ખબર નથી. તપાસ કરો તો સમજે એમ છે, પોતાના જ્ઞાનનો ઉત્પાદ થયો, જે જ્ઞાનનો પર્યાય એનું આંદોલન ગણાય છે. ક્યાંથી આવે છે એ આંદોલન? અંદરથી આવે છે કે ક્યાંય બહારથી આવે છે? ક્યાં બહારથી આવે છે એનું જ્ઞાન? કયા તત્વમાંથી, કયા પદાર્થમાંથી આવે છે? અક્ષરમાંથી જ્ઞાન આવે છે, અશબ્દ સંભળાય એમાંથી જ્ઞાન આવે છે. એ તો જ્ઞાન રહ્યું જ છે, પોતે પણ જ્ઞાન રહ્યું છે. એમાંથી જ્ઞાન આવવાનો પ્રશ્ન નથી, એનાથી જ્ઞાન આવવાનો પ્રશ્ન નથી. જ્ઞાન તો એનો સ્વભાવ છે. અવિરતપણે જ્ઞાનપણે પરિણામ એ વસ્તુનું અનિવાર્ય સામર્થ્ય છે, નિવારી ન શકાય એવું સામર્થ્ય છે. એથી સર્વ જ્ઞાન પરિણામ જ કરે છે. ભ્રાંતિ થઈ છે કે બહાર જોવાથી જ્ઞાન થાય એ એને દુઃખનું કારણ છે. તપાસ કરે કે જ્ઞાન મારામાંથી આવે છે અને વિશ્વાસ આવે તો એને સુખનું કારણ થાય. મુઠ્ઠી મારેલો છોકરો એમ ખોવાઈ ગયું તો એમ માન્ય તો તે તો એના કબજામાં જ્ઞાન લેવા માટે શાસ્ત્ર પાસે જાય, ગુરુ પાસે જાય, સાંભળવા જાય, વાંચવા જાય. જ્ઞાન લેવાની સાચી પદ્ધતિ નથી. પ્રકાશમાં મહાત્મા પાસે જાય છે, મારે જ્ઞાન પ્રાપ્તિ કરવી, ઉપાસનાના દરિયાના કાંઠે ત્યાં એક મગર માછલ છે, તને જ્ઞાન કરાવશે. માછલાએ તો પેલા વખાણ કર્યા કે ભાઈ તમે સજ્જન લાગો છો, સારા માણસ છો, અહીંયા આવ્યા છો, લાગો છો તો સારા માણસ, તમારું કામ જરૂર કરશો, જરૂર તમને જ્ઞાન આપશું. બોલો પછી કાંઈ પણ તમારું કામ કરવું, પહેલા તમારું કામ કરો. લાવવાની કહો છો, ક્યાંથી લાવવાની વાત છે? બસ આટલી જ વાત છે. જ્ઞાનના દરિયામાં તમે છો, સ્વયં જ્ઞાન દરિયા સમુદ્ર સ્વરૂપે છો. ક્યાંથી જ્ઞાન લાવવું? તમારે દ્રષ્ટાંત લીધો છે દીપચંદજી. ક્યાંથી સુગંધ આવે છે? ચારે દિશામાં ગોળ કરે છે, ક્યાં સુગંધ આવે છે? પદાર્થ સામે જોતો નથી, પછી પણ સુગંધ તારામાંથી આવે છે. બહારથી આવતું નથી, પણ તમે ખ્યાલ એવો જાય છે કે બહારથી આવે છે. એમ તમે ખ્યાલ એમ જાય છે, પુસ્તક વાંચવાથી જ્ઞાન આવે છે, સાંભળવાથી જ્ઞાન આવે છે. બીજી કોઈ ખોટી વાત જ્ઞાન તારામાંથી આવે છે. અને તમને એમ કહેવામાં આવે છે કે તારામાંથી જ્ઞાન આવે છે, તો તું તપાસીને તો નક્કી કર. તપાસ્યા પછી તમને એમ ન લાગે તો પ્રશ્ન પૂછ કે ભાઈ અંદરમાંથી જ્ઞાન આવે છે એ કાંઈ લાગતું તો નથી. પણ તપાસ તો તને તરત જ ખબર પડે એવી વાત છે કે બરાબર છે, જ્ઞાન અંદરથી આવે છે, જ્ઞાન ક્યાં બહારથી આવતું નથી. જ્ઞાન શક્તિમાંથી, જ્ઞાન ગુણમાંથી, જ્ઞાન વસ્તુમાંથી જ્ઞાન થયા જ કરે છે. જ્ઞાન થયા જ કરે, થતું હોય તો બંધ ન કરી શકાય એવી રીતે થયા કરે. સ્વરૂપ છે ફક્ત એને બ્રહ્મા માટે, એ બ્રહ્માનો ઉભો છે એને એમ કહે છે કે તારી બ્રહ્મા છે એને સમજ અને વાસ્તવિકતાને સમજ, તો બ્રહ્મા મળતા વાર નહીં લાગે. ધર્મ છે જ્ઞાનમાં, ઉર્ધતા નામનો ધર્મ છે. ઉર્ધ એટલે આગળ રહેવું, મોઢા આગળ જ્ઞાન. એની હૈયાતીમાં બીજું છે કે નથી નક્કી થાય, પણ એની હૈયાતી હોય તો જ્ઞાનની હૈયાતીમાં રાગ નક્કી થાય, ક્રોધ નક્કી થાય, અન્ય દ્રવ્ય અન્ય ભાવ જીવ, પણ એ તો એની હૈયાતીમાં પહેલું જ્ઞાન છે, મોઢા આગળ જ્ઞાન છે. હવે જે મોઢા ગયો છે એને સગન પર ચૂકી જાય છે, એ કોઈ નાની સુની ભૂલ નથી. એ એને દુઃખી થવાનું કારણ છે, એ જ એને ક્લેશ ઉપજવાનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. અને એવો સ્વભાવથી નિર્લેપ છે પોતે કે ગમે તેને જાણે પણ કોઈથી લેપાય નહીં, જાણે બધાને લેપાય કોઈની સાથે નિર્લેપ સ્વભાવ છે. હોવા છતાં સર્વની હૈયાતીને પકડતું હોવા છતાં પોતાની હૈયાતીને ન ચૂકતું એવું જ્ઞાન ક્યાંય લેપાતું નથી. જો પોતાની હૈયાતીને છૂકે તો એને લેપાયમાન થયો છે એવી ભ્રાંતિ થાય, તો પણ લેપાતું તો નથી, પણ એને ભ્રાંતિ થાય કે મને ઠંડી લાગ્યું, મને ગરમ લાગ્યું, મને આમ છે, મને તીખું લાગ્યું, મને ગીળું લાગ્યું, મને સારું લાગ્યું, મને ખરાબ લાગ્યું. સારું ખરાબ લાગે ખરેખર લેપાતું નથી. એક વસ્તુની સુંદરતા છે કે ભ્રમણા થઈ છે ત્યારે એમ કહે છે ભલે ભ્રમણા થઈ તો જ્ઞાન લેપાનું નથી, તારું સ્વરૂપ ક્યાંય જોયું નથી, નિર્લોપ છો. હું તારે તમે તપાસવાની જરૂર છે, તપાસ્યા વિના કાંઈ નક્કી થશે. તપાસનાર પોતે, જેને તપાસવું છે એ પણ પોતે. આ સ્થિતિ ઊભી થાય છે અને ત્યારે એને પોતાની અભેદતા પણ સમજાય છે કે અરે આ તો હું મને તપાસું છું, તપાસનાર હું છું, તપાસનાર પણ હું છું, આ તો મારાથી હું અભેદ છું, મારી ઈચ્છા મારા નામ મારામાંથી આશરો એ કૃષ્ણ અહીંયા છે. પૂરેપૂરું સામર્થ્ય છે એ ગ્રહણ થઈ જાય છે, એટલે મંદિર સુધી જ્ઞાન પહોંચે છે. જે કઈ અનંત છે સ્વરૂપે કરીને સામર્થ્ય કરીને સ્વરૂપે ગ્રહણ થાય છે, સ્વરૂપે એનું અસ્તિત્વ પકડાય છે, અસ્તિત્વ ગ્રહણ છે ઓળખાણમાં, એની હૈયાથી માત્ર અનુબંધથી હૈયાથી એને પકડાય છે કે આટલો અનંત સામર્થ મારામાં છે, જ્ઞાનનું અનંત સામર્થ મારામાં છે અને એ સર્વ જ્ઞાન સુખ સુખ સ્વરૂપે છે, સુખ જ એનું રૂપ છે, સુખરૂપે આપણું જ્ઞાન છે. બસ એને પોતામાંથી પોતાનું જ્ઞાન મળી ગયું અને સુખે મળી ગયો, કેટલું કે પૂરેલું ગયું, એટલે આખા જગતનો મહિમા ઉડ્યો એ વખતે. એક જ કાળે સ્વરૂપનો મહિમા આવ્યો અને જગતનો મહિમા ગયો. એટલી માનતા છે કે એ માનતા ને જોતા જોનાર ડૂબી જાય, એટલી માનતા છે જોનારની અંદર ડૂબી જાય, બહાર નીકળી ના કે નીકળવું હોય તો નીકળી શકે નહીં, બાકી ચોંટી હોય તો પાંચ તૂટે ગણ્યાથી ગળપણ ઉપરથી ઉઠે નહીં, મકોડો કટકા થઈ જાય તો પણ ગળપણ નહીં છોડે નહીં, એનો હવા દેખવા એને લાગે છે એમ અંદરથી શાંતિ સુખનો આનંદ નો મજૂરો સ્વાદ એટલો છે કે ઉખાડવા માંગે તો ઉખડે નહીં. એટલું તો મને દિશાના અનુસર્ગ પરિષદનું વર્ણન આવે છે, બહાર નીકળતા સ્વાદ લેવામાં પડ્યા છે, આનંદ છોડીને કેવી રીતે બહાર આવે, પણ આ બધો ઉપદ્રવદાર થયો સર્વ પરેશન તો કોઈક ને થયો છે, મને પણ બદલી શકે છે કોઈ કોઈની પહોંચ મારા સ્વરૂપમાં એવું કોઈ અભેદ પૂર્ણ છે, ભેદી ને શકાય એવો ગઢ છે આત્મા, અભેદ અછેદ્યો અભેદ્યો આ તો ગીતામાં હજી તો વાત કરે છે, ભૂલી શકાય નહીં, છેદી શકાય નહીં, કોઈની પહોંચ નથી ત્યાં, પરિણામે સંમત થાય અંદર પહોંચ નથી, અંદર તો ઘન છે ને, સ્વભાવનો ઘન છે એમાં કોઈ અવકાશ નથી. લક્ષણ છે એ ઉપયોગના સ્વભાવ લક્ષ થાય છે ત્યારે એનું ઉપયોગ લક્ષણ બને છે, જ્યારે લક્ષ ઓળખાય છે લક્ષભૂત જે સ્વભાવ જ્ઞાન સ્વભાવ લક્ષમાં આવે છે, જેના દ્વારા લક્ષમાં આવે છે તે ઉપયોગ છે, જ્ઞાનનો વ્યાપાર છે, જ્ઞાનનું પરિણામ છે, જ્ઞાનનો ઉત્પાદ છે, જ્યાં ખુલ્લો થયેલો સ્વભાવ છે, વ્યક્ત થયેલો સ્વભાવ છે, લક્ષણ એવું ક્યારે આને લક્ષણ કહીએ, જો લક્ષ સ્વરૂપ આત્મા લક્ષમાં ન આવે, લક્ષમાં લેવા યોગ્ય એવો આત્મા લક્ષમાં ન આવે લક્ષણ કહેવું કેવી રીતે, લક્ષણ કહેવાનો પ્રશ્ન રહેતો નથી, એ તો લક્ષણ લક્ષણનો સંદેહ છે, અપેક્ષિત છે, બંને લક્ષણ લક્ષણ તો સંકળાય છે, આ લક્ષણ એમ જયારે જોયું કે લક્ષ્મણ એને નજરમાં આવ્યું, તો લક્ષ્મણ નજરમાં એટલું નામનું લક્ષણ 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 કરે તો એમાં એને લક્ષણ ક્યાં સમજાવે છે? એને લક્ષણ સમજાતું નથી, જ્ઞાન લક્ષણ એને સમજાતું નથી. કોનું લક્ષણ પણ લક્ષણ કોનું? લક્ષ્મણ લેવા આવ્યું નથી, લક્ષ્મણ લેવા આવ્યું લક્ષણ કોનું? એ લક્ષણ એને લક્ષણ તરીકે સમજાયું નથી. પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ એનું સ્વરૂપ છે. દ્રવગુણ નું સ્વરૂપ કેવું છે? આત્મા, આત્મા ના દ્રવગુણ
નું
સહજ પ્રત્યક્ષ તો એનું સ્વરૂપ છે. શક્તિમાંથી પ્રવાહ આવ્યો, કોઈ મદદની જરૂર પ્રવાહ આવ્યો કે નહી? તો વચ્ચે કોઈ નિમિત્ત હોય તો એમાં પરોક્ષ પણ લાગુ પડે, પર વત્તા અક્ષ પરોક્ષ કહીએ, અને પ્રતિવત્તા અક્ષ અને પ્રત્યક્ષ કહીએ. એ તો બહુ ઉપસર્ગ છે જ્ઞાનના. અક્ષ એટલે જ્ઞાન, વચ્ચે કોઈ પર નથી. એની પ્રત્યક્ષતા તો છે, જે સ્વભાવની પ્રત્યક્ષતા છે એ વ્યક્ત પણ પ્રત્યક્ષ છે. ક્યાંથી વ્યક્ત પ્રત્યક્ષ છે? એનું સહજ પ્રત્યક્ષ એનું સ્વરૂપ છે. જે પોતાને સહજ પ્રત્યક્ષપણે અનંત પ્રત્યક્ષપણે સ્વીકારે એને જે પરોક્ષપણે બાકીનું રહી ન હોય એ ચાલી જાય, પછી રહી ન શકે. કેમ કે એનું જોર છે એને થોડી નાખશે, પરોક્ષપણામાં પ્રત્યક્ષપણાનું જોર છે એને થોડી નાખશે. હું પણ આ પ્રત્યક્ષ જ છું ને, જ્ઞાન સ્વરૂપે એવો હું પ્રત્યક્ષ જ છું ને, બસ પતિની વાત. પ્રત્યક્ષ પરિણામ થઈને પ્રત્યક્ષ સ્વરૂપે, પ્રત્યક્ષ પરિણામ પ્રત્યક્ષ સ્વરૂપે પોતાના પ્રત્યક્ષને જોવે છે તો એમાં પરોક્ષપણ ચાલી જાય છે. તો એ તો સીધી સાદી સમજાવી વાત છે કે પરોક્ષપણ ઊભી રહી શકે એ તો પોતાની પ્રત્યક્ષતાનું વિસ્મરણ કરીને ચૂકીને પરોક્ષપણ આવ્યું હતું, ચૂકતા આવ્યું છે તો સરળ પ્રત્યક્ષ પોતે. જ્ઞાન સન્મુખ થાય આ બાજુ છે, પર સન્મુખ જ્ઞાનનો પર્યાય દિશા બદલે એનું માધુ બદલે સન્મુખતા થાય તો એને પોતાની સહજ પ્રત્યક્ષતા, દ્રવ્યની પ્રત્યક્ષતા, પ્રગટતા, પ્રસિદ્ધતા બધું બરાબર જ્ઞાન છે ને જણાય છે. વસ્તુ તો સૌ જ્ઞાન છે એમ છે, પરોક્ષપણામાં એને એમ લાગે છે કે દ્રવ્યું તો પ્રગટ નથી ને, એનો ઉત્પાદ થતો નથી, પ્રગટ નથી ને એમ ક્યાંક કહ્યું નહીં શાસ્ત્રમાં, તો એનો ઉત્પાદ થતો નથી એમ કહ્યું. પણ એ તો અનાદિ સિદ્ધ છે, છઠ્ઠી ગાથામાં ટીકા બોલી રીતે શરૂ કરી છે. જ્ઞાનિક તત્વ તો અનાદિ સિદ્ધ છે, અનાદિ સિદ્ધ છે, અનાદિ પ્રસિદ્ધ છે, અનાદિ પ્રત્યક્ષ છે, અનાદિ પ્રગટ છે. પોતાનો પરમાત્મા અનાદિથી પ્રગટ અને પ્રસિદ્ધ છે. ભગવાનની પૂજા, ભગવાનની પૂજા માને છે ને, પ્રસિદ્ધ પ્રસિદ્ધ સિદ્ધ પોતાને લાગુ પડે. પોતાનો અનંત સિદ્ધની પર્યાય અનંત સિદ્ધનો સમૂહ છે અને પ્રસિદ્ધ જ છે. પોતાનું સ્વરૂપ જોવે ત્યારે અનંત સિદ્ધની પર્યાય એમાં પડી છે એ જોવે છે કે પ્રસિદ્ધ વિશુદ્ધ સિદ્ધ સિદ્ધ
સમસિદ્ધ વિશુદ્ધ સુશુદ્ધ સમૂહ
પ્રસિદ્ધ સમૂહ પોતાનું છે, પોતાની જ વાત છે. વ્યવહારે સિદ્ધ પરમાત્માને લાગુ પડે છે પણ નિશ્ચિત વાત પોતાને છે. આ ઘરમાં બાટેલા ધનને કોઈ દેખાડે તો રાજુ રાજુ નો રેડ થઈ જાય. ભાઈ તમારા ઓરડામાં ચાર છ ઇંચ નો કોપરો ઉખેડ્યો એટલે નીચે ચરું દેખાવા માંડશે. સોનાના સ્વરૂપ અને રત્નથી છલોછલ ભરેલા, એને દેખાડા પર આગળ વાજી થઈ જાય, કેમ કે એની ગરીબાઈ ચાલી જાય. આવી દેખાડે છે પોરો ખાઈ જાય છે. આ કહે છે કે તારી પાસે કેટલું છે કે ગુણ ગણાય ગણાય એની સંખ્યા પણ કેવી થાય ને, એટલું વૈભવ એનું તો વૈભવ તારામાં પડ્યો છે. કોઈ પણ રીતે એનો વિશ્વાસ લાવ, એની પ્રતિક્રિ લાવ, એને ઓળખાણ લાવ. આખું એક કામ કરી લે, તારામાં જ છે, વિકલ્પની આડ પાછળ જ છે, પર્યાયની પાછળ જ પ્રભુ વિરાજમાન છે. ક્યાંય આગળ નથી. ચતુરાંગ રહે પ્રભુ છે મિલે હે એમ કેવું પડે કે ચાર આંગળ છે. એમ કે કોઈ નજર થી ચાર આંગળ હોય તો નહીં દેખાવાનો શું પ્રશ્ન છે? નહીં દેખાવાનો પ્રશ્ન નથી. વિશ્વાસ આવે તો પ્રયત્ન કરે કે એના ઉપર વિશ્વાસ આવે, એટલે તેનાનો એટલો ઉપકાર છે કે મને ભાન નતું કે મારાને મારા ગુણ વૈભવ પીડ્યો છે. આ તો એના સંગ્રહ એટલો આપનો ઉપકાર. જોવાનું પોતે છે, ઓળખવાનું પોતે છે, વિશ્વાસ લાવવાનો પોતે. એ અનંત કાળનો વિષાણુ છે આત્માને અનાદિમાં થાક ઉતરી જાય અને ખરેખર વિશ્વાસમાં મળે. જ્યાં પ્રથમ લીન થાય છે ત્યારે એને એ વિશ્વાસનો અનુભવ થાય છે. આ માણસ કહે છે ને, ઘરે ઘણા નામ આપે છે વિશ્વાસમાં, કેમ કે અહીંયા ઘરે આવ્યું છે ને ત્યારે વિહામો મળે છે. પણ એ કલ્પના છે, એ ભ્રમણા છે અને એક ભ્રાંતિ છે. પોતાના સ્વરૂપને છોડીને ક્યાંય વિશ્વાસમાં મળે એવું બનતું નથી. ત્યાં તો વિશ્વાસના લીધે આપતાના વિશ્વાસમાંની ભ્રાંતિ થઈ છે. બાકી અંદરમાં ઠરે ત્યારે એને વિશ્વાસમાં મળેલું છે. ત્યાંથી પછી એને બહાર નીકળવાનું મન થતું નથી. અને ઓલો જે વિષયનો કલ્પો છે અહીંયાથી તો એને બહાર નીકળવાનું મન થશે કે બહાર નીકળો. અહીંયા નાના ઘણા વખત થઈ છું, હવે બહાર જાઉં એમાં નથી આકર્ષણ. વળી પાછું બહાર કહેશે તો ત્યાં નહીં ફાવે, હવે ઘરે જાઓ. વળી ઘરે થી કહેશે વળી બહાર જાઉં, ક્યાં એને હક પડતો નથી. અનંત કાળનો વિશ્વાસ તો પોતાની અંદરમાં પોતાનું સ્વરૂપ છે, એ સાચો વિશ્વાસ છે. અને એ સાચો વિશ્વાસ, એ પરમ સત્ય છે, એ સત્ય છે. 248 માં કહે છે કે તું અંદર ના ઊંડો ઊંડો પ્રેમ રોચક શૈલી છે, રૂચેલી. તું અંદરમાં ઊંડો ઊંડો ઉતરેલા તને નિયમ પરમાત્માના દર્શન થશે. જેટલો અંદર જવાય એટલે જેટલી ચિંતા ઉગ્ર થાય એટલે ઉતરવામાં શું છે, જેટલી લિંતા ઉગ્ર થાય, જેટલું સ્વસંવેદન પ્રચુર થાય, સ્વસંવેદન તે આત્મવેદન છે, સ્વનિર્વેદન તે આત્મવેદન છે, જેટલું એ તીવ્ર થાય, તાર્પણ્યતા છે, જેટલું તીવ્ર થાય તમને અંદર પરમાત્માના દર્શન થશે. સાક્ષાત પોતે પરમાત્મા છો, એ પરમાત્માના તને દર્શન થશે. આ પરમાત્માનો સાક્ષાત્કાર છે. સાક્ષાત્કાર શબ્દમાં વાંચ્યું ને 147માં આત્મ સાક્ષાત્કાર કેવું અપૂર્વ દર્શન છે. એ આત્મ સાક્ષાત્કાર કહો કે પોતાના પરમાત્મા સ્વરૂપનો પરમાત્માનો સાક્ષાત્કાર કહો, બંને એક વાત છે. પોતાના સ્વરૂપના સાક્ષાત્કારથી સમજાય છે કે પોતાથી અધિક કોઈ નથી. સાક્ષાત્કારથી એ વાત નક્કી થાય છે, પોતાને સિદ્ધ થાય છે કે પોતાથી કોઈ અધિક નથી. પરમાત્માના દર્શન થશે ત્યાંથી બહાર આવવું તમને ગમશે કે નહીં, ત્યાંથી પછી બહાર આવવું તમે કેમ કે તારા પરમાત્મા સ્વરૂપથી કોઈ જગતમાં ઉત્કૃષ્ટ પદાર્થ નથી. જે પદાર્થ સુખના સ્થાન રહે છે જગતની અંદર, ખાતાના સાનુકૂળતાના વૈભવના અને સુખના જે જે પદાર્થોને જે જે પદ જે જે સ્થાન ગણાય છે તેના ઉપર ઉપયોગ થતા પરિણામ તે બાજુ આકર્ષિત થતા આકુલતાની ઉત્પત્તિ થવાનો અનુભવ તને થશે. તેથી તે દુઃખના નિમિત્ત છે પણ સુખના નિમિત્ત નથી એમ તને પ્રત્યક્ષ અનુભવ થશે. એવા અનુભવને લઈને અંદરમાં જો એવા પરિણામને બહાર આવવું ગમશે નહીં. એટલા માટે અરવિંદને સિદ્ધ પરમાત્માના પરિણામ કોઈ અંશે બહાર આવતા નથી, એક સમય માટે પણ કોઈ અંશે પરિણામ બહાર આવતા નથી. અને એ દિશાઓ એ પદે પહોંચવાના પ્રયત્ન સર્વ સાધકો કરે છે. જે તે ગુણસ્થાનમાં રહેલા સાધકો એ જ પ્રયત્નમાં લાગેલા છે કે એવો પ્રયત્ન એવો સમય ક્યારે આવે કે જ્યારે પરિણામ અંદર જાય તો બહાર જ આવે નહીં. બોલાવે છે ગમે તે ઘડી અને ગમે તે દિવસ કે જે પરિણામ અંદર નહીં પછી બહાર જ નીકળે નહીં, બહાર જ આવે નહીં, એવી સ્થિતિ થઈ જાય ને એવી સ્થિતિ રહી જાય. આ તમામ સાધકોનો આ પ્રયાસ છે. કેમ કે એને બહાર આવવું મળતું નથી, એને બહાર આવી જવાય છે, છતાં બહાર આવી જવાય છે ત્યારે દુઃખ સિવાય બીજો અનુભવ થતો નથી. વિકલ્પ માત્રમાં દુઃખનો અનુભવ થાય છે. એક એક સૂક્ષ્મ વિકલ્પ હોય તો પણ એમાં દુઃખનો અનુભવ થાય છે, તો સ્થૂળ વિકલ્પમાં તો દુઃખનો અનુભવ થાય એ કાંઈ કહેવાની જરૂર રહેતી નથી. હમણાં ખબર છે કેટલું દૂરવર્તી પણ છે, નજીક જનારને નિરાતુર સ્વભાવની નજીક જનારને સમીપ પહોંચનારને હળવાશ થાય છે, પરિણામ હળવો થાય છે જીવજરાય, તો એને દુઃખ લાગવા માંડે છે. વિકલ્પ માત્રમાં એને દુઃખ લાગવા લાગે છે, બોજો લાગે છે, ત્રાસ લાગે છે અને દુઃખ લાગે છે. એ દુઃખ લાગવાની શરૂઆત થાય ત્યારે સમજવું કે હવે કાંઈક આ દુઃખથી છૂટાશે. દુઃખ હોય ને દુઃખ ન લાગે તો એ દુઃખથી છૂટવાનો સહજ પ્રયત્ન થાય કેવી રીતે? અને દુઃખ નથી લાગતું તો સુખ લાગે છે, સુખ લાગે છે એટલે સુખ લાગે છે ત્યાં રહેવાનું, એને ભાવ થયા કરે છે, અભિપ્રાય રહે છે કે અહીંયા જ રહું, એટલે એથી વિરુદ્ધ પ્રયત્ન ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી, અથવા એથી વિરુદ્ધ પ્રયત્ન ઉત્પન્ન થતો નથી, થઈ શકતો નથી. દુઃખ લાગે તો જ ખસે, દુઃખ છે એને દુઃખ લાગવાની વાત છે, નથી ને લાગવાની વાત નથી, છે પણ લાગતું નથી, તો આજે કેવી વાત. એ તારું જ્ઞાન છે, એનું મેલું છે, વિભાવ રસથી રંગીત થયેલું, વિભાવ પરિણતિએ રંગાવી દીધેલું તારું જ્ઞાન, જ્ઞાન દર્પણ એકનું મેલું શું છે કે તને દુઃખ દુઃખ તરીકે જણાતું નથી. આ એક બહુ કઠોરી પરિસ્થિતિ છે, દુઃખ છે એ દુઃખ તરીકે જણાતું નથી. જેવા ભૂમિકાની નિર્મળતા થાય, દર્શનનું મંદ થાય, અને ભૂમિકાની નિર્મળતા થાય તો પહેલો અહીંથી શરૂઆત થાય છે. કેમ કે દુઃખ છે એ જાદુ છે અને સ્વભાવ તો સૂક્ષ્મ છે, સ્વભાવ તો પછી જણાશે, તો ખોટો પ્રયત્ન શું કરે છે શાસ્ત્રનો અભ્યાસ કરીને આ વિષય વિચાર કરનારા, કે દુઃખ તો દુઃખ તરીકે લાગે નહીં, જાણવું છે સ્થૂળ પરિણમન છે એ દુઃખ તો દુઃખ તરીકે એને લાગે નહીં, અને સ્વભાવની માને જ પૂરા કરે છે. ત્યાં સ્વભાવ કેવો છે, સ્વભાવ જાણવો છે, સ્વભાવ ઓળખવો છે, સ્વભાવ પકડવો છે, સ્વભાવ તો સૂક્ષ્મ છે, હજી જાગૃત ને પકડાતું નથી, મોટા અક્ષર વાંચવા નથી, વંચાતા નથી, જેના અક્ષર પર વાંચવા એની મહેનત કરે ત્યાંથી વંચાવાના હતા, તો બની નહીં શકે. પણ અમે વસ્તુનો પ્રયત્ન કરીએ છીએ, પાછું થોડાક શાસ્ત્ર ભણાવે ને, અમે તો વસ્તુનો પ્રયત્ન કરીએ છીએ. બાપુ નાસ્તીમાં ઉભો છો એની તને ખબર નથી, જ્યાં ઉભો છો એ તો આડું આવ્યું છે, આડું શું છે એ તને ખબર નથી, ક્યાંથી વસ્તુનો પ્રયત્ન થશે, વસ્તુનો પ્રયત્ન છે જ નહીં. એ પણ દુઃખ જાય છે, નોકરી કરશું કે ઉપર ઘટકો કરવાના, વસ્તુનો પ્રયત્ન કરવાના, ભેદમાં સ્વયં કે રાજ કે મને એમ નિષેધ થાય છે, પણ પ્રયત્ન તો વસ્તુનો કરવાનો પ્રશ્ન છે. નાસ્તી વચ્ચે આવ્યા વિના રહેતી નથી, નાસ્તી વચ્ચે આવ્યા વિના રહેતી નથી, અસ્તિના પ્રયત્ન કરનારને પણ નાસ્તી વચ્ચે આવ્યા વિના રહેતી નથી. કેમ કે જ્યાં ઉભો છે ત્યાંથી આગળ આવવું છે, નથી ઉભો ત્યાંથી ક્યાંકથી આગળ આવવું છે, નાસ્તીમાં ઉભો છે ત્યાં અસ્તિત્વ થતું છે, દુઃખ થયેલું છે, દુઃખ થઈ ગયું છે, દુઃખની ખબર નથી, દુઃખથી છૂટવાનું એને કેવી રીતે ઉત્સાહિત કેવી રીતે થાય, પુરુષાર્થમાં સ્ફૂર્ણા ક્યાંથી આવે, ત્યાંથી ખસી જાઉં, જ્યાંથી ઝાકો મારીને ખસવું છે ત્યાં તો સુખ લાગે છે, જ્યાં દુઃખ છે ત્યાં સુખ લાગે છે, તો ત્યાંથી ત્યાં તો ખરીને ઠામ પડે છે, વિકલ્પમાં કશાયની મંદતામાં એને શાંતિ લાગે છે, સાતા લાગે છે અને સાતામાં એને સુખ લાગે છે. 254 નંબરના પત્રમાં શ્રીમદજીએ મોક્ષની યોગ્યતા રોકાવાના ત્રણ કારણોમાં એક આ કારણ લીધું છે કે મોક્ષ જીવને પણ સાતામાં સુખ લાગે છે ત્યાં એની યોગ્યતા રોકાઈ જાય છે, પછી આગળ નથી વધી શકતા. શાસ્ત્ર વાંચ્યા કરે, બીજા ભક્તિ પીરા કરે, દયાદાન તીર્થયાત્રા કર્યા કરે, એની યોગ્યતા છે એને દુઃખ લાગી ગયું, સાતાના સુખ લાગ્યું તો એની યોગ્યતાને દુઃખ લાગી ગયું. એ ત્રણ કારણમાં એક કારણ એ લીધું છે, વસ્તુના સ્વરૂપનો નિર્ણય, સત્પુરુષ પ્રત્યે પરમ દેહપણ, પરમ વિનયપણ, અને સાતામાં પણ ક્યાંથી મોક્ષો ને સુખનો અનુભવ થવો, સુખ લાગુ, દુઃખ છે ત્યાં સુખ લાગુ, તમે વિપરીત થઈ ગયું ને, છે દુઃખ, દુઃખ દુઃખ લાગે તો ખસે, પણ દુઃખ જ સુખ લાગે ખસે કેવી રીતે, વિપરીત થઈ ગયું. જગતના કોઈ કોઈ પદાર્થમાં સાતાનું સુખ જ્યાં એને છે ત્યાં એને આત્માની આત્માના સુખની આત્મિક સુખની અધિકાર એને આવશે. હજી હજી ત્રાસ થઈ ગયો. ત્રણ કારણ બધા છે. 254 માનથી બહાર નીકળવાનો કોઈ મને પ્રશ્ન છે નહીં. નીકળી જવાય તો એનો ખેદ થાય છે સાધક ને, બાકી ત્યાંથી બહાર નીકળવું એને ગમતું નથી. બહાર આવું તને ગમશે જ નહીં, આવી જવાશે તો પણ તને
ગમશે જ નહીં,
ગમશે જ નહીં એમ કે છે. તારા અભિપ્રાય વિરુદ્ધ નો વિષય થઈ ગયો. સમોસરણ માં ભગવાન ની વિવિધ અને છૂટતી હોય સાંભળવા જવાનું ગમે કે મધુર વાણી છે. જગતના સ્વર માધુર્યની પરાકાષ્ઠા ત્યાં છે. અવાજની મધુરતા કાન કર્ણ પ્રિય લાગે છે, કાનને પ્રિય લાગે. જાતિ પૂર્ણ યોગનો એ પ્રકાર છે. કોઈના અવાજમાં એવી મીઠાશ હોય. શંકર ભગવાનની દિવ્ય પ્રહિમા એ પૂર્ણની પરાકાષ્ઠા છે. એટલી ઊંચી દીધી ઊંચો પુણ્ય એ વિષયમાં પણ કોઈને બીજાને હોય નહીં. કાનમાં કોઈ અમૃતની ધાર કરતું હોય પૂર્ણ પૂર્ણ પ્રિય હોય પોતાને ખબર પડે. દરેક સાધક ને સમયસરમાં રહેલા દરેક સાધક ને પોતાને એમ ખબર પડે કે આથી બહાર નીકળવું નથી, મારા પર છોડીને બહાર જવાનો પ્રશ્ન નથી. છતાં બહાર જતા આ સાંભળવાનું થાય છે એમ આકુળતા ઉત્પન્ન થાય છે. તાત્વિક રીતે આકુળતાનું સ્વરૂપ શું છે, દુઃખનું સ્વરૂપ શું છે, એ કોણ પણ આકુળતાનો તે આકુળતાનો દુઃખનો છે. એમાં હજી સુખ અને નિરાકુળ અંતરની પરિણામમાં સુખ છે. બેની જાત જુદી જુદી છે. કશાયને ક્લેશની જાતમાં શાંતિ નથી ને શાંતિમાં કશાય ને ક્લેશની કોઈ જાત નથી. આ વસ્તુ જ્ઞાનમાં જ્યાં સુધી તાત્વિક રીતે ઓળખાય ને ત્યાં સુધી એને સ્વભાવ વિભાવ વચ્ચેનો ભેદ સમજાવીએ અને ત્યાં સુધી એને વિભાવ છે એ જ સ્વભાવ થઈ પડે છે અને એ વિભાવને સાચતો સાચતો જાણે મારું કલ્યાણ થયું છે એને લાગે છે. સાચે છે પોતાના સ્વરૂપમાંથી બહાર આવવું મંતું નથી. અભેદ અનુભવમાં પછી શંકા રહેતી નથી. આમ હશે કે તેમ છે અતિશાંત ચિંતન વાળા પરિણામમાં દુઃખ હશે કે નહીં હોય એ પ્રશ્ન એને માટે નથી. સર્વોત્કૃષ્ટ સાતા બાહ્ય બાહ્ય સાતાનો સર્વોત્કૃષ્ટ પ્રકાર એ પણ દુઃખનો પ્રકાર છે અને એમાં સુખની ગંધ નથી. એ વાત સુખના પૂર્ણમાં પ્રવેશ કરવા વિના પત્તો લાગે એવો હમણાં અનાદિની ભ્રમણ નથી છૂટતી એનું પણ કોઈ કારણ છે. એનું પણ કોઈ એટલું વજન છે. એટલે એમ કે છે ઊંડો ઊંડો અંદર ઉતરી જા, નિજ પરમાત્માના તને દર્શન થશે. તારા પરમાત્માનો વિયોગ છે એ વિયોગનું દુઃખ જો તને લાગતું હોય એક સ્વજનનો વિયોગ છે એ પોસાતો નથી. અને અનાદિમાં પરમાત્માનો વિયોગ છે તો કઈ લઈ જાય ખબર નથી, લેવા દેવા નથી, એને લાગવું જોઈએ. ત્યાં માથું લાગી જાય છે, રડેલી છે, અહીંયા એને માથું લાગતું નથી. તો એમને મફતમાં પરમાત્મા પધારશે કઈ પર્યાયમાં? એમ તો બધો ત્યાંથી બહાર આવવું ગમે નહીં, એટલું ગમે આવી સ્વાનુભવની સ્થિતિ છે. અને એ કોઈ અતિશય વ્યક્તિ નથી, એ વાસ્તવિક પરિસ્થિતિ છે. અને એ પણ પૂરેપૂરું કહેવાતી નથી, એટલે અલ્પવૃત્તિ છે, અતિશયોક્તિ નથી પણ અલ્પવૃત્તિ છે.